सदानन्दाम्भोधि स्मितरुचिरपूरणेन्दुवदना प्रफुल्लाम्भो जन्म सरसदृशशोभाक्षियुगला कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। सहजानंद स्वामी महाराज
जेने भगवान की भूख नहीं तेने उपदेश पण अवड़ो लागे छे।
आपने देह भाव में रहिए छे माटे ज महाराज मूर्ति भाव रहे छे। जो अपने आत्मा में रहिए तो महाराज प्रकट भाव था।
भगवान ने अपने साधन तरीके नहीं पण साध्य तरीके गणवा।
भगवान सर्वोपरि छे माटे एमनो ज्ञान पण सर्वोपरि छे।
गुरुजी कहे छे के नियमितता जाळवो। जेवी रीते सूर्य कोई दिवस भूलो नहीं पड़तो एम तमे पण थाओ।
ભગવાન ને પોતાના તરફ આવવા દેવા હશે તો અહમ ની દિવાલ ઘસીને એને પાતળી કરવી પડશે।
આત્મા પરમાત્મા નું જ્ઞાન ન હોય તો માન સન્માન અને સંપત્તિ થી દૈહિક ભાવ ઉત્પન્ન થાય છે અને પરમાત્મા આપણે પ્રાપ્ત થઈ શકતા નથી।
ભૌતિક વિસ્તાર આધ્યાત્મિક વિસ્તાર નો મળ છે।
ભૌતિક વિસ્તાર આધ્યાત્મિકતા નો મળ છે। ધીસ ઇઝ માય સૂત્ર।
ભગવાન પ્રગટ થાય ત્યારે પોતાના સત્ય સ્વરૂપ નું જ્ઞાન આપે છે।
પેલી બહુ સતી ધર્મની વાત કરીને બાલ શર્માએ પછી છેવટે પછી એ બોલ્યા કે વાત તો બધી કરી પણ જો પતિ હરિવિમુખ હોય નાસ્તિક હોય પાતકી હોય તો છોડી દેવાને સતીને કાંઈ દોષ લાગતો નથી। પછી કોઈને શંકા થાય કે દોષ કેમ ન લાગે એટલી બધી તમે વાત કરીને। પછી દાખલો દીધો કે ભાઈ એને છોડી દેવો એ સત્ય છે, સત્ય પાલન કરે એને કદી કોઈ દોષ લાગતો નથી। શંકર પ્રલય કરે છે ત્યારે કરોડો ગાયો બ્રાહ્મણો વગેરેનો નાશ થઈ જાય છે તોય દોષ નથી લાગતો, કેમ છે? સત્યરૂપ ધર્મમાં રહીને કરે છે અને ભગવાન જેવું કોઈ નથી। જેમ છે એમ બધું ભગવાન જ જાણે છે। બીજા તો બધા જેમ અનુમાન આવે એમ ધર્મ કેન લખાય ને કાંઈક શાસ્ત્રમાં શીખી લખે અને એવું જ્ઞાન તો જ્યારે ભગવાન પ્રગટ થાય ત્યારે આપે છે। બાકી એ તો પોતાની મેળે શીખેલું શાસ્ત્રમાંથી અનુમાન કરેલું વગેરે જે કાંઈ જ્ઞાન ને ધર્મ છે ને એ બધું જ ભગવાનની માયા છે। ખરેખરું સત્ય તો એક પરમાત્મા છે અને પરમાત્મા જે કાંઈ આપણને આપે રાજી થઈને જે જ્ઞાન એ સાચું જ્ઞાન છે અને એ તો પરમાત્મા જ્યારે પ્રગટ થાય ત્યારે આપતા હોય છે। અને પછી વાત એમ કરી કે ધર્મ સત્ય અને ભક્તિ અને ભગવાન આ ચારેય એક જ છે અને એ ભગવાનના સ્વરૂપ છે અને એટલા માટે જે સ્ત્રી સત્ય રાખે અને એમાં એના પતિને ત્યજવાનો થાય ભગવાનને રાખવામાં સત્યને રાખવામાં ધર્મને રાખવામાં તો એને કોઈ દોષ લાગતો નથી, કેમ જે ભગવાનથી અધિક કોઈ નથી। એમ ત્રણ વાર વારે વારે રિપીટેશન કર્યું કે ભગવાનથી અધિક કોઈ નથી। એક વાતની સંસારમાં બહુ વેદના થાય એવી કથાઓ ઘર ઘર છે। ઘણાની પત્ની ભગત છે તો પતિ ઠગત છે, ઘણાનો પતિ ભગત છે તો પત્ની ઠગત છે, આ બધા ડખાઓ ઘરે ઘરે હોય છે। ઘણાને ભગવાનની ભક્તિ કરતા સત્સંગ કરતા કથા વાર્તા સાંભળતા મંદિરે જાતા સાધુ સંતોની સેવામાં જાતા પત્ની રોકે છે, પત્નીને બહુ ભગત પતિ ગમતા નથી તો ઘણી જગ્યાએ પત્ની ભગત બહુ હોય અને વધારે ભજન કરે પૂજા કરે સેવા સત્સંગ કરે વાંચે પાઠ વ્રત કરે તો પતિ દેવોને ગમતું હોતું નથી, એનો પેટ બળ્યા કરે ભારે ભગતડી, એને પત્ની ભગત ગમતી નથી। ક્યાંય ખળે ખળ ને ઠગટ ઠગત ભેગા થઈ જતા હોય છે એ તો કૂદી ખાય મન ફાવે ને આ બે સ્વતંત્રપણે રખડી ખાય એનો વાંધો નથી, પણ ક્યાંક આ રીતનું થઈ જાય છે અને ક્યાંક તો પત્ની અને પતિ બે ભગત હોય છે। જેમ વધારે ભક્તિ પતિ કરે એમ પત્ની રાજી થાય અને પત્ની ભજન ભક્તિ કરે એમ પતિ રાજી થાય, જે વધારે સેવા અને સમાગમ સત્સંગ વગેરે પતિ કરે તો પત્નીને ગમે અને પત્ની કરે તો પતિને ગમે. જેમ જે વધારે ભગવાનને અર્થે સંતોને અર્થે સમયા ઉત્સવમાં જાય, સમય ફાળવે ને રૂપિયા પણ ખૂબ વાપરે, અરસપરસ એકાબીજીને ગમે ને એકાબીજી સપોર્ટ કરે કે બહુ સારું કરો છો, જન્મ ધરીને આ જ કરવાનું હોય છે. જ્યારે ઘણાને એકાબીજીને બહુ દુખાવો થાય, બધું મંદિરમાં દઈ દેવાનું, વારે વારે શિબિરમાં જવાનું, તમારે ન્યાજ પડ્યું રહેવાનું, આ હાલ્યા આમ ડખા થાય એકાબીજાને, ઓલા જાય તો ઓલા ખી જાય, ઓલા જાય તો ઓલા ખી જાય. લ્યો કાંઈ ફિલ્મ જોવા રહી ગયા? ક્યારે આપણે પ્રોગ્રામ ફરવાનો કર્યો? ક્યાંય ગયા? દર દિવાળીએ કુંડલ શિબિરમાં કોક દી તો આમ કાંઈક લઈ જાઓ, કાં કોક દી તો આમ કાંઈક આપણે હાલો, ન્યાજ જવાની વાત હું કરો. આવો બધો ઝીણો મોટો ડખો હોવને ઘેરે બધો હાલતો જ હોય, પણ જે ભગવાનને માને છે સત્સંગમાં સમય ધન વગેરેને વધારે પડતું વાપરે છે એ સદનસીબ છે, એ ભાગ્યશાળી છે. એવા પતિ કે એવા પત્ની કે એવા મા બાપ કે એવા સંતાનો કે એવા સગાઓ ભાઈઓ બહેનો બધાને લાખો વંદન. એવા થવું જોઈએ. દાદા ખાચરનો પરિવાર કેવો હતો? રાજા હરિશ્ચંદ્રનો પરિવાર કેવો હતો? આમ થવું જોઈએ. બોલો, જસુબા અને કુમુદાએ ક્યારેય દાદાને સંત સેવામાં રોક્યો નથી, કદી નહીં. વચનામૃતમાં જ મહારાજે સ્પષ્ટ કહ્યું છે એકદમ ચોખ્ખા શબ્દમાં કે જીવનું કલ્યાણ ક્યારે થાય? તો કે પોતાનું ધન ધામ કુટુંબ પરિવાર ભગવાનની સેવામાં જોડી દે, અને જે સેવામાં કામ ના આવે આડા આવે એનો ત્યાગ કરી દે. બોલો, ભગવાન સ્વામિનારાયણે સારું ઉનામણિયું દાનમાં દીધું હરજી ઠક્કરની બાઈએ, તેનો ભાઈ બોલ્યો કે નાનું નો આપ્યું, એ ડોશી ન ગમ્યું, ભાગી જાય અહીંથી, કેસ કાઢી મેલ્યો. ભગવાનની સેવા માંડો આવેશ, આવા થયા છે અને એના ગુણો આપણે ગાઈએ છીએ. આ બધી વાતો જેને ભગવાનમાં હેત છે, જેને સાચો સત્સંગ છે એને સમજાય, એને ગમે, એ પકડે, બાકીનાથી તો આમાં પગ મુકાતો નથી. કાળજું ધ્રુજે, આ ભરાણા ક્યાં એમ થાય. તમે બધા વડોદરાવાળા ખૂબ સારા પોઈન્ટો યાદ રાખો છો તે જાણીને અમે તમારા ઉપર બહુ રાજી થયા છીએ. ધન્યવાદ. ભગવાન સ્વામિનારાયણના શ્રીચરણોમાં પ્રાર્થના કરું છું કે તમારા વડોદરાવાળાનું ભગવાન ખૂબ સારું કરે, કારણ કે તમે બહુ યાદ રાખ્યું સરસ સરસ. મારી કથાના લગભગ સારા સારા પોઈન્ટો તમે ફરીને મને તાજા કરી આપ્યા, જે મારે ખુદને બહુ કામના છે. હું એકલો માત્ર વક્તા રહેવા માગતો નથી, રોજે થોડો ઘણો શ્રોતા બનવા ચાહું છું. એટલા માટે જ વક્તા પણ હું ઘડીક વાર તમને આપું છું, અને થોડી વાર પણ તમને હું વક્તા પણ જ્યારે આપું ત્યારે તમે સારી રીતે સારી વાત મને પાછી આપો, તો એ વાત પણ મારા મગજમાં ફરી વાર જ્યારે આવે ત્યારે મને પણ ખૂબ આનંદ થાય છે. પ્લીઝ મારા આનંદ ખાતર પણ જે કલ્યાણના કામની સારી સારી વાતો હોય એને તમે તમારા મગજ ઉપર રમતી રાખો. તમારું કલ્યાણ તો થશે જ, પણ જોડે જોડે મારું એમાં કલ્યાણ છે, એમાં મારો સ્વાર્થ છે. મારે માટે એ વાતો અતિ દીવાદાંડીરૂપ હોય છે. ખ્યાલ આવ્યો? બહુ સારી વાત છે. આધ્યાત્મિકતાનો મૂળ છે ભૌતિક વિકાસ, માટે કદી ભૌતિક વિકાસમાં બંધાવવું નહીં. ત્યાં જેટલી આધ્યાત્મિક ઉન્નતિ હોય ત્યાં આપમેળે સહજ રીતે ભૌતિકતા વિકસતી હોય છે, અને જ્યાં માત્ર ભૌતિકતામાં જે સંપ્રદાય જે સદગુરુ કે ચેલાઓ રાચવા માંડે ત્યાં આધ્યાત્મિકતા ગૌણ થઈ જાય, પરિણામે ભૌતિકતા પણ નષ્ટ પામે છે. માટે આપણે બધાએ પરમેશ્વરને અતિ પ્રધાન રાખવા. ખ્યાલ આવ્યો? 2067ની આ અષાઢ સુદ તીજ છે, સોમવાર છે, તારીખ 4/7/11 સોમવારે આપણે પૂર પહેલાનું તરંગ 26મું વાંચીએ છીએ. આજની આપણી આ કથામાં અમેરિકામાં લેક્ઝક્સન ખાતે ઉપસ્થિત આત્મીય મિલનમાં ભક્તો જે છે તે પણ આજ એની પૂર્ણાહુતિ પ્રસંગે આ કથાને લાઈવ સાંભળી રહ્યા છે એ લોકોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે સમય ફાળવીને આવી રીતે આવેલા સંતો ભેળા બે દી રહીને તમે તમારી જિંદગી સાર્થક કરો છો. જે આવી શક્યા નથી એ સદનસીબ નથી, જે ગમે તેમ કરીને પહોંચી ગયા છે એના ભાગ્યનો પાર નથી. સત્સંગમાં જતા આત્માને રોકવામાં આવે, ભજન ભક્તિમાં રોકવામાં આવે એનું કદી હારું થતું નથી. ખુદ તમારાથી ધર્મ પડે, ભજન થાય, દાન દેવાય, સેવા થાય, ન થાય, તેલ લેવાય ગયું, પણ કોઈક તમારા કુટુંબનો સભ્ય આ બધું કરતો હોય કદી રોકશો નહીં, કદી નહીં કરવા દે. એ બહુ સારું કરે છે. તમારાથી ન થાય તો જવા દો ને, એને શું કામ રોકો છો? તમે તો કરી શકતા નથી ભલા, કોઈ કરે છે એને આડા આવો છો? એવા પાપ હું કામ માથે લ્યો છો? હા, ખરાબ રસ્તે જતા હોય તો તમારે રોકવા જોઈએ, સમજાણું. શરીરે ટેટા કરતા હોય ને તો તમારે વઢવું જોઈએ, રોકવા જોઈએ. પણ તિલક ચાંદલા જેવું ભગવાનનું સુંદર અનુપમ ચિહ્ન કે જેને જોનારને પણ સુકન થાય ને એને પુણ્ય થાય ને એનું કલ્યાણ થાય, એમાં રોકવા તો તમે તિલક ચાંદલો કરો એ મને નથી ગમતું. હા, બહુ હોનાના દાગીના પહેરે તમે રોકો, પણ કંઠી પહેરે એમાંય રોકવાના કે આવી લાકડાની કંઠી તમારા ગળામાં, તમે રૂપાળા નથી લાગતા, આ કાઢ નાખો, નથી ગમતી મને. આવો હાવ છોકરા છોકરીઓ આડાઅવળા રાતના રખડતા હોય, ખોટા ટીવી જોતા હોય, એવી ખરાબ ચેનલ જોતા હોય, મોબાઈલના ખોટા ઉપયોગ, ઇન્ટરનેટના ખોટા ઉપયોગ, ખોટા માણસોનો સંગ, તો એને રોકાય, રોકાય, જરૂર રોકાય, દુઃખ લગાડી નહીં પણ એને કહેવાય. પણ ભગવાનના હિંડોળાની સેવામાં રાતે જયા હોય, સત્સંગ સભામાં ગયા હોય, કથામાં, સમયા ઉત્સવમાં, બીજા ધામમાં, ક્યાંય શિબિરમાં, આત્મીય સભામાં, રવિસભામાં, બાળકો કુટુંબીઓ જાતા હોય, ભગવાનને અર્થે સંતોને અર્થે ધન વાપરતા હોય, સેવામાં અઠવાડિયા બે અઠવાડિયા ઘર મૂકીને જાતા હોય, એને રોકાય? એમાં આડું અવાય? ન્યાય ઈરિષા કરાય, આડોડાઈ કરાય? તમે ન્યાય જાઓ છો એમ જ આવું કરાતું છે? બહુ ખોટું. પાપ લાગશે પાપ. જે કોઈ સદમાર્ગે જનાર વ્યક્તિને આડો આવે એને બહુ મોટું પાપ લાગે છે. પુણ્ય ન થાય તો ઘરે ગયું પાપ શું કામ કરો છો? શા હારું આ બોજ માથે લ્યો છો? પછી ભોગવવાના થાય તાર સહન નહીં થાય. કોક ભગવાનને મળતું હોય, સત્સંગ કરતું હોય, ધામમાં જાતું હોય તો જવા દો ને. તમારે ન જવું હોય તો રખડો લખચોરાશીમાં, જમપુરીમાં, ભોગ ભોગવીને દેહાભિમાન જાડું કરીને મરો, દુઃખી થાવ આદિવ્યાધિ ઉપાધિમાં. પણ કોકને પ્રભુ પાસે જવું જ છે, સંત સમાગમને, સત્સંગ ભજન કરીને આત્મકલ્યાણ કરવું જ છે, તો એને કરવા દો. પ્લીઝ ગાંડા ન કાઢો, તોફાન ન કરો. તમારા સદનસીબ છે કે પરમાત્માએ તમને એવા નજીકના સગા આપ્યા છે કે જે ભગવાનના ભક્તો છે, જેને પ્રભુ પામવાનો આનંદ છે, સત્સંગ કર્યાનો, સેવા કર્યાનો ઉમળકો છે. આવા તમારી નજીક ભગવાને આપ્યા છે એ તમારા સદનસીબ કહેવાય. એવાના દર્શને ક્યાંથી હોય? એને બદલે તમને એનો સંગ મળ્યો છે, નીતિનો, દર્શનને, સેવાને, એની સાથે તમારે વાતચીત થાય છે, માટે નસીબદાર કહેવાઓ. એને બદલે તમને એ જ ભગતડા પડે, નડતર લાગે છે, કચરું લાગે છે, અને કચરા જેવા તમને હારા મહાન લાગે છે. આટલી બધી અક્કલ અવળી, ધિક્કાર છે તમારી મતીને, હરગીજી હારું નહીં. સાવધાન. ધર્મભક્તિનું રોજિંદુ જીવન આવે છે. હવે ઉપદ્રવ શરૂ થાય છે એ પણ આવે છે, અને પોતે કાશીએ જાય છે. સાંભળો, બાલ શર્મા હવે ધર્મ અને પુત્રનું હિત વિચારીને પરમ રહસ્યરૂપ શિખામણની સાક્ષાત વાત કરે છે. હે ધર્મ, ગમે તે જાતનું દુઃખ આવી પડે તો પણ તમારે સ્વધર્મનો ત્યાગ ન કરવો. જાતે જાતે હવે સતીધર્મ તો કહી દીધા, બીજી પણ શિખામણ આપી દીધી, પણ એક વાત બાલ શર્માને જાણે કે ભવિષ્યમાં દેખાય છે કે આ બેયને દુઃખ બહુ આવશે. અને કોઈ પણ લગ્ન ગ્રંથિથી જોડાય એને સમજી જ રાખવાનું સુખનો સાંટો અને દુઃખના દંદુડા. દુઃખ તો તમારે પારાવાર ભોગવવાની બરાબર તૈયારી હોય ને તો જ લગ્ન કરવા ને તો જ સંસાર માંડવો. દુઃખ સહન કરવાનો જેને વેત ન હોય ને એને કોઈ દી પણવું નહીં. એમાં તો અનેક પ્રકારના ગમે ન્યાથી ગમે ત્યારે તમે ધાર્યું ન હોય એમ ભોમાં જ ભાલા નીકળે. સહેજ સંસાર ભગવાને એવો જ બનાવેલો. માટે કોઈ પણ પૈણે લાયે દુઃખ ભાળીને ક્યારેય ઠાકવું નહીં, મુજાવવું નહીં, બેલેન્સ કરતા રહેવું, કોશિશ કરતા રહેવું, હિંમત હારવી નહીં, નહીંતર આપઘાત કરશો. એક ધક્કો આમથી આવે, એક ધક્કો આમથી આવે, એક આગળથી આવે, એક પાછળથી આવે, આમથી આવે ત્યારે આમ પગ ટેકવી દેવો, આમથી આવે ત્યારે આમ પગ ટેકવી દેવો, આમથી આવે ત્યારે આમ હાથ દઈ દેવો, આમથી આવે ત્યારે આમ ધ્યાન રાખી લેવું, એમને પૂરું કરવું. નહીતર નહીં ક્યાંય નહીં રહ્યો. સમજાણું, સંત તો થઈ ન શક્યા, સંસારી રહી ન શકો તો તમારી દશા શું થાય? ધર્મ દેવ અને ભક્તિ માતા જેવાને પણ આ સંસારે પારાવાર કષ્ટ આપ્યું છે. સગાવાલાએ, નાતીલાઓએ, ગામનાએ પારાવાર દુઃખ દીધા છે. એમને ખૂબ ગરીબાઈ નડી છે. ગરીબાઈ કેવી હોય એની એ લોકોને હારી પેઠે વીતી ગઈ છે કે જેને આંગણે પુરુષોત્તમ નારાયણ પ્રગટવાના હતા. ગરીબાઈમાંથી બહાર નીકળ્યા પછી ભગવાનને પ્રગટવાનું નક્કી નથી થયું. બદ્રિકાશ્રમમાં શાપ થયો તે દાડાનું નક્કી છે કે એમને ત્યાં ભગવાન જન્મવાના છે. એ તો ભગવાનના મા બાપ આગલા જન્મના છે, તો પણ સંસાર કેવો છે એની દુનિયાના તમામ સંસારીઓને ખાતરી કરાવવા માટે એણે પોતે પણ સંસારને જેવો છે એવો જ જીવી બતાવ્યો છે. સમાજને એણે ઉપદેશ આપ્યો છે કે સંસાર આવો જ હોય, સંસાર પાસેથી વિશેષ અપેક્ષા કદી રખાય જ નહીં, રાખાય મૂરખ ગણાય. એક ચોખ્ખો દાખલો દઈ દઉં, મળમાં આંગળી ખોશીને તમે હૂંઘો ને પછી તમે એમ ઈચ્છા રાખો કે ગુલાબના અત્તરની સુગંધ આવે, હોય શકે કોઈ દી? ગટરમાં મોઢું ગાલો ને તમે એમ વિચાર કરો કે સુંદર અત્તરની ફોરમ આમાંથી આવે, થઈ શકે કોઈ દી? એમ સંસારમાં જોડાણા ને તમે એવી ઈચ્છા રાખો કે અમે આનંદથી સુખમય જીવીએ, ભલા માણા હોતું છે કોઈ દી? થોડા ઘણા શબ્દ સ્પર્શે રૂપરસ ગંધના તમને વિષયો મળે બસ એ સુખ મળે. એ હજાર ઠોહા ખાવ પછી મળે થોડું ઘણું રૂપ જોવા મળે, સ્પર્શ કરવા મળે, થોડું ઘણું મનમાં એનું સાંભળવા મળે, થોડા ગંધો મળે, થોડુંક ઈચ્છા થાય ખાવા મળે, ડાળિયા મુખવાસ બીજું ત્રીજું કરડી ખાવ, હા થોડું ઘણું પૈસા બહુ મહેનત કરીને મળો ને વળી પૂર્વની કમાણી હોય, ક્યારેક સેવા કરી હોય, ધર્મ પાડ્યો હોય, ભગવાન ભજ્યા હોય, એના પુણ્ય ઉદય થયા હોય, તો વળી ધંધા પાણીમાં તમારે ઈચ્છા હોય તો ભગવાન બધી માયા એ બધું પૂર્વે કર્યું છે એને બદલે દે, રોકડી થાય, એમાં કાંઈ બહુ લાંબુ તો કાંઈ મળે નહીં, પણ એનાથી એ શું કાંઈ શાંતિ થાય નહીં. ને બહુ દાન દો તો બહુ માન મળે ને વળી અહમ વધે, એમાંય હક નથી. પૈસા નથી તોય પીડાનો પાર નથી, કે નથી 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 કંકાસનો પાર નહીં. પૈસા બહુ આવી પડે તોય એને સાચવવા મેલવા ક્યાં નાખવા એની ઉપાધિનો પાર નથી. સમજાણું, એ ન હોય તોય ઉપાધિ, હોય તોય ઉપાધિ, અને જાય તોય ઉપાધિ. વિયાઈ ગયા વિયાઈ ગયા આવ્યા હતા વિયાઈ ગયા, કોઈ વાતે ન્યા હક નથી. એ સંસાર એવો છે, માટે એને સમજવો પડે તો શાંતિ રહે. અને ઘરમાં એક બે અણસમજણા હોય ને એક બે સમજણા હોય તો બેલેન્સ થાય. બધા અણસમજણા ભેગા થાય તો રોજ ઉઠીને લઠ્ઠા લઠ્ઠી થાય. માટે આ સત્સંગને નિત્ય નિત્ય સાંભળીને આમાંથી ઘણું બધું મળે છે એને ગ્રહણ કરો. યાદ રાખો પ્લીઝ, આ માત્ર ને માત્ર અક્ષરધામના અનાદિ મુક્ત બનાવવાની જ કથા નથી, અહીં માણા બનાવવાની પણ આમાં ઘણી વાતો થાય છે, કે શાંતિથી જીવવું કેમ એ આમાં છે બધું. ધામમાં જાતા જાશો પણ અહીં તો ભખ્ય જીવો. બાલ શર્મા બહુ સરસ વાત કરે છે, ઘરમાં દુઃખ બધા આવશે, સમજાણું દુઃખ બધા આવશે, નહીં આવે એવું નહીં. આમ કોને તો માણસ છે ને દુઃખને જ પરણતો હોય છે, એને હુજેય લાગતું હોય. હા, લગ્ન એટલે અનેક પ્રકારના દુઃખની સાથે ફેરવવામાં આવતા ચાર ફેરા, પણ એ બધા દુઃખો જે આવે તેને જોઈને તમે ક્યારેય ગભરાઈ ન જશો. પ્લીઝ તમે મૂંઝાઈ જાઓ વડીલ માણસ તો પાછળના બધાની શું દશા થાય. બહુ ધીરજ રાખીને સહન કરજો, જો ધીરજ નહીં રહે તો દુઃખની વેળાએ તમે તમારો ધર્મ ચૂકી જશો. જે કાંઈ સેવા સત્સંગ ભજન દાન પુણ્ય ધર્માદા વગેરે કરવાનું હશે, વ્રતો કરવાના હશે, એ બધું ચૂકાઈ જશે. જે તમારે ચીડિયાપણું નહીં આવવા દેવાનું હોય, ક્રોધ નહીં કરવાનો હોય, તો એ બધું તમારે થઈ જશે. માટે સમજી જ રાખજો, આ બધું હોય જ, ધીરજ રાખશો તો સુખી રહેશો. માટે ગમે એવા દેશકાળમાં દુઃખમાં તમે કદી ધીરજ વિહોણા થઈને ધર્મ ત્યાગ કરશો નહીં. કારણ કે શાસ્ત્ર અને સત્પુરુષો નિર્ણય કરીને કહે છે કે જ્યાં સુધી સ્વધર્મ છે ત્યાં સુધી શ્રીહરિ ત્યાં છે. ધર્મ અને ભગવાન એક છે, સત્ય ભક્તિ એ હમણાં આવી ગયું. એક જાય બીજું જાય, ધર્મ જાય ધરી જાય, સત્ય જાય તો હરી જાય, ભક્તિ જાય તો હરી જાય, અને હરી હોય તો સત્ય હોય, ધર્મ હોય, ભક્તિ હોય, બધું હોય. આ બધું તાણાવાણામાં ગૂંથાયેલું છે. માટે તમે ક્યારેય ધર્મ તજશો નહીં. ધર્મનું પાલન કરતા કોઈ વાર જ્યારે અસુરો તમને દુઃખ દે એને ખ્યાલ છે. અધાર્મિકોને ધાર્મિક ગમતા નથી, તમને જ્યારે લોકો તમે ધાર્મિક છો એમ જાણી જશે ત્યારે દુઃખ દેહે. જ્યાં સુધી એને એવું લાગશે કે આપણા જેવા મામૂલી છે ત્યાં સુધી એને તમારે એને ખાર નહીં થાય, પણ જ્યારે એને ખબર પડશે કે આ તો બહુ આગળ છે, મહાન છે, એને લઈને અમે ઝાંખા લાગીએ છીએ. માટે થોડાક એને ઝાંખા કરો એટલે અસુરો તમને થોડાક કાળા કરવા માગશે. કેમ જે એના મનમાં એમ જ હોય કે અમે આખા કાળા ને તું આખો ધોળો, આખો કાળો ન થત કાંઈ નહીં પણ થોડો ઘણો તો થા, હાવ અમે ભૂંડા લાગીએ છીએ. બસ આટલું જ એને પ્રયોજન છે તમારી આબરૂ ઓછું કરવાનું, કારણ કે એની હોય નહીં ને તમારી વધી ગઈ હોય એટલે એને ફાવે નહીં. તું જ બધે મના, તારું જ બધે માન, તારા જ બધે વખાણ, અમે શું કાંઈ, અમે કાંઈ સીધ નહીં. લે પણ તાર તમે હખણા મરો તમારા બધે વખાણ ને માન સન્માન થાય ન થાય. એનાથી સીધી રીતે સત્ય માર્ગે સારી રીતે જીવાતું નથી, વર્તાતું નથી, અનેક દોષો અને અનેક વાસનાઓથી ભરેલા છે એટલે. અને બીજા જે સારી રીતે સીધી રીતે વર્તે છે એના માન સન્માનને એ સહન કરી શકતા નથી. આ અસુરોની રીત છે, આપણામાં થોડું ઘણું અસુરીપણું તો હોય જ, સમજીને આપણે કાઢવું. માત્ર એવું જ ન માનવું ઘણા અસુરો મને દુઃખ દે છે, આપણામાં અસુરીપણું ઘણું હોય છે ને આપણે ઘણાને દુઃખ દેતા હોઈએ છીએ. આ જરાક જોવું અંદર દુઃખ આવશે કે છે, અસુરો તમને દુઃખ દેશે બેયને, ત્યારે આપણા કુળદેવ વાયુપુત્ર હનુમાનજીનું તમારે સ્મરણ કરવું. એક આશ્વાસન દઈ દીધું કે આમાંથી કેમ ઉગરવું, તો કે આપણા કુળદેવ હનુમાનજીનું સ્મરણ કરજો. તમારા ઉપર અપાર સંકટ આવી પડ્યા હશે તો પણ તે મહાવીર હનુમાનજી તે કષ્ટોમાં તમારી સહાય કરશે, દુઃખો વિપત્તિઓ નાશ કરશે. રામચંદ્રજીની કૃપાથી દુઃખોનો નાશ કરવામાં તેમને કાંઈ વાર લાગતી નથી. એના ઉપર ભગવાન રામ બહુ રાજી છે એટલે હનુમાનજીમાં બહુ શક્તિ જાજી છે, એ તમારા દુઃખ ચપટીમાં ઉડાડી દે. બાલ શર્માને એ ખ્યાલ છે હનુમાનજીના શક્તિદાતા રામ છે, તો પણ રામની ભક્તિ કરજો એમ નથી કહેતા, હનુમાનજીની કરજો એમ કહે છે. કેમ જે બહુ મોટા માણાને આવા સંસારના દુઃખો ટાળવાની ફરિયાદો કરવી એ ઠીક નહીં, રામ તો રામ છે. માટે એવા કામ હનુમાનજીને કહેજો એવી વાત છે. ખ્યાલ આવી ગયો? જો તમને કહું, ઘણા લોકો મને છે ને ફોન કરીને એમ પૂછે ને કે મારે રસોઈ લખાવી છે, તો મને એમ થાય કે આમાં મન નો ખોટી કરો, કોઠારીને એટલા માટે નીમ્યા છે રસોઈ લખવા, ત્યાં કહી દો ને. ઠીક છે, કોઈ એમ ફોન કરે કે મારો જન્મદિવસ છે, સત્સંગ છે, એનિવર્સરી છે, તો મેં રસોઈ લખાવી છે મંદિરે, તો ગુરુજી આજ બપોરે કંઈક સારું બનાવીને પીરે જો, તે વાત મારા કામની ગણાય. બાકી ઘણી એવી વાતો છે જે જેને ન કહેવાની હોય, ન ચીંધવાની હોય, તે વાત તેને ન કહેવાય. એમ સંસારના સુખ દુઃખોની બાબત આવા મોટા ભગવાન આગળ આપણે રોવી એ ઠીક નથી. હનુમાનજી દાદાને કહેવાય કે દાદા હવે જરાક આ બધી તકલીફ છે, દાદા કહે છે કાંઈ વાંધો નહીં, હું એટલા માટે જ ભગવાનની કૃપાથી આ લોકમાં ચિરંજીવ રહ્યો છું ભગવાનના ભક્તની સેવા કરવા. એમ દાદા પછી બરાબરનું ધમધમાવી નાખે, સમજાણું, ખાલી બે શ્રીફળ તમારે વધેરવાનું, થોડુંક તેલ ચડાવવાનું, એ તો તમને કીધેલું જ છે. અને ગોપાલ સ્વામીએ એટલા માટે સારંગપુરમાં પધરાવ્યા છે, કલ્યાણ માટે તો સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન હરિકૃષ્ણ મહારાજ છે જ, પણ આપણે એકલા કલ્યાણથી ક્યાં ભાઈ સંતોષ છે. એટલે જરાક આ લોકના આપણે જોતા કારવતા પદાર્થો સુખો માટે હનુમાનજીને વિપત્તિ વેળાએ તમે સંભાળજો. એ હનુમાનજીમાં રામપ્રભુની કૃપાથી એવી સામર્થ્ય છે તમારા દુઃખ ટાળી દે, તો પછી રામ આગળ જ વૈયા જાય તો ના 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 ના, એટલે બધા જવાની જરૂર નથી. આવા કામમાં ન્યાઠેઠ જવાની જરૂર નથી. હનુમાનજીની આરાધના કરજો. કેવી સરસ વાતું છે. કોઈ એમ ન સમજતા આને અન્યાશ્રી કહેવાય એવું કોઈ ન સમજતા, કોઈ ન સમજતા કે એ સર્વોપરી ઉપાસના ન કહેવાય એવું કાંઈ નથી. આને વિવેક કહેવાય, આને વિવેક કહેવાય. આનો મતલબ એ નથી કે હનુમાનજીના ભગત થઈ ગયા, આ તો વિવેક છે અને એ તો દરેકમાં હોય. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? સસરાના કપડાં લુગડા ધોવે, દેરના ધોવે, સમજાણું, એથી કરીને એ પતિવ્રતા ન કહેવાય એવું કોણે કીધું? એ તો એનો ધર્મ છે, કુટુંબની સેવા કરવી, એને માટે રાંધવું, એને પીરસવું, એના સુખ દુઃખમાં સાથે રહેવું, ઉબ્બળ આપવું, એ તો એનો ધર્મ છે. એમ ભગવાનનો ભક્ત હોય, તે ભગવાનને સર્વોપરી માનતો હોય, તો પણ ભગવાનના સંતને માને, હનુમાનજીને માને, દેવદેવીઓને યોગ્ય રીતે તર્પણ કરે, આથી કરીને એનું સર્વોપરીપણું ખંડન નહીં થઈ જતું. એને જ સર્વોપરી માની લે તો ખંડન થાય, પરંતુ જ્યાં જેવી જરૂર ને જ્યાં જેવું કામ ત્યાં તેવી રીતે તે એ કામ કરતો હોય કે કરાવતો હોય, એથી કરીને એ કાંઈ ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરી આશ્રિત નથી એવું મનાય નહીં. ઘણાની બુદ્ધિ ઓછી છે એટલે વાતની વાત એ માની લે, તા તમે સર્વોપરી નથી માનતા, એટલે રવા દે ને ભાઈ, ખબર પડે ને એનો કમો કુટ કુટ કરી મારે. હું કેમ હનુમાનજીની મૂર્તિ રાખી છે, એટલે સ્વામિનારાયણે બધા પધરાવ્યા છે, તું એના કરતા મોટો થઈ ગયો. શિક્ષાપત્રીમાં એણે કીધું છે કે આવું આવું કામ હોય તો હનુમાનજીનો જપ કરવો, મારી આગળ ન આવવું, મને એમાં ન જોડવો, એમ એણે ખુદે કીધું છે. અમારે એવું કામ છે, તારે ન પડતું હોય ને તો તારે ન હનુમાનજી સંભાળવા, કાંઈ સંભાળવા જેવું લખી નથી દીધું, કામ પડે તો તને ધન્યવાદ, પણ ભગવાનથી મોટો ને વધારે ડાયો થઈ જા, માં જાળવો જા, જરા ઠેકાણે બેસ. માણસોને અક્કલ બહુ ઓછી અને માની લે બહુ જાજી, ખ્યાલ આવ્યો તમને? આવું દુઃખ આવે આવે ને આવે સંસારમાં. શું કીધું? સંસારમાં દુઃખ હા, અને જેટલું સુખ રહેશે ને એટલી ભગવાનની સંતની કૃપા સમજો, બાકી સંસારમાં નકરું દુઃખ જ હોય. સમજાણો, ગટરમાંથી કદાચ અતનની શીશી હાથ લાગી જાય, સમજો કોકે કૃપા કરી નાખી હતી આમાં, બાકી ન્યા હોય નહીં, હોય જ નહીં ભલા. એ આપણા હનુમાનજીનું સ્મરણ કરજો, કેશ તમારા દુઃખ ટાળશે. હનુમાનજીએ રામચંદ્રની સેવા અતિ કરી, એનાથી રામચંદ્રજી હનુમાનજી ઉપર રાજી રાજી થઈ ગયા, તત્કાળ પ્રસન્ન થયા. અને રામચંદ્રજીએ હનુમાન દાદાને ચિરંજીવી રહેવાનું વરદાન આપી દીધું. એ રીતે દિવાળીને દિવસ આપણા કુળદેવી લક્ષ્મીજીનું અત્યંત પ્રેમથી તમે પૂજન કરજો, શાસ્ત્રના કહેલા વિધિ પ્રમાણે કરજો, બધી જ એકાદશીનું વ્રત કરજો, ભગવાનની કથા રોજ સાંભળજો, કીર્તન રોજ ગાજો અને દેશકાળ અને પોતાની શક્તિ પ્રમાણે ભગવાનના ઉત્સવ કરજો. આવી બધી બહુ સરસ વાત કરે છે. સત્સંગ કરના સત્પુરુષ કેરા, ધર્મ વૃદ્ધિ તબ હોય ઘનેરા, સંગ કરના દિન દિન અધિકાય, મન કે મલ દે સબે નસાઈ, મન કે મલ દે સબે નસાઈ. સંગ કરના સત્પુરુષ કેરા, હંમેશા માટે મોટા પુરુષનો સંગ કરજો, એનાથી તમારી ધર્મ વૃદ્ધિ બહુ થશે, તમે બહુ આગળ વધશો, તમારામાં બહુ સુધારો આવશે. સંગ કરના દિન દિન અધિકાઈ, રોજ રોજ અધિક અધિક સમાગમ કરજો, ભજન કરજો. મન કે મલ દે સબે નસાઈ, એ જે મોટા પુરુષનો સમાગમ છે એમની જે પ્રેમથી તમે વાતો સાંભળો, એમની સેવા કંઈક કરો, એનાથી તમને બહુ લાભ થાય છે, તમારા મનનો મેલ બધો ધોવાઈ જાય છે, દૂર થઈ જાય છે. મન કે મલ નાશ જબ હોવે, તબ મન હરી વચન પ્રીત પ્રોવે. જોયું, મનનો મળ જયારે નાશ થઈ જાય છે ત્યારે મનને ભગવાનના વચન પાળવામાં પ્રીત થાય છે. જેને ભગવાનની આજ્ઞા પાળવામાં ઉત્સાહ નથી થતો, આજ્ઞા પડતી નથી, એ બધાના મન મેલાશ, બગડેલાશ, માટે નિયમ નથી પડતા. પણ જેમ જેમ મોટા પુરુષનો સમાગમ કરતા જશો, તબ મન હરિ વચન પ્રીત પ્રોવે. ચોરી જારી મધ્ય માંસ હી જે હા, હે ચોરી જારી મધ્ય માંસ હી જે હા, ભૂલ મે સંગ ન કરના તે હા, સંગ કરના સત્પુરુષ કેરા, ધર્મ વૃદ્ધિ તબ હોય ઘનેરા. ચોરી કરવી નહીં, વિચાર કરવો નહીં, મદ્ય પીવું નહીં, દારૂ પીવો નહીં, એવા કોઈ કેફી પદાર્થ પીવા નહીં, માંસ ખાવું નહીં, માંસ આ બધી વસ્તુ જેમ આવી હોય એવું ઔષધિ ખાવું નહીં, અને આ બધું કરતા હોય એવાથી દૂર રહેવું. ચોર, વ્યભિચારી, માંસાહારી, દારૂડિયાઓ, જુગટુ રમનારાઓ, એમનો ભૂલમાં સંગ કરવો નહીં, પાખંડીનો કરવો નહીં, ધર્મભ્રષ્ટ જીવનો સંગ ન કરવો, પણ ચાંડાળની જેમ તેનો સંગ દૂરથી તજી દેવો. ઉઠતા બેસતા કે જમતા ઉપર કયા તે બધાનો પાસ લાગવા દેવો નહીં, આવવાની સાથે જાત્રા કરવા જવું નહીં, આવવાની સાથે વારે વારે મિત્રાચારી રાખીને ફરવું કે બેઠક ઉઠક રાખવી નહીં, એના દુર્ગુણો એના સંસર્ગથી આપણામાં આવી જાય. સંગ શુદ્ધિ એ જીવનનું અણમોલ, એક સુખી થવા માટેનું પાસું છે સંગ શુદ્ધિ. ઘણા માણસ ડાયા હોય, ચતુર હોય, આમ સમજતા હોય, પણ એટલા બધા આત્મવિશ્વાસી હોય કે સંગ શુદ્ધિની બાબતમાં બહુ કાળજી વિનાના જીવન જીવતા હોય છે, પણ એમાં બેદરકારી રાખ્યા જેવું નહીં. સંગ શુદ્ધિ બહુ આવશ્યક છે. તમે જો ખ્યાલ ન રાખો ને તો ખબર ન રહે ને એના દુર્ગણોના તમે ભોગ બની જાઓ. ખ્યાલમાં રાખવું જોઈએ. સંસારી લોકોને આવા બધા માણસોની સાથે જીવવું પડતું હોય છે, છૂટક્યો જ નથી, એના સંબંધના ઘરના જ આવા હોય, ભાગીને તમે જાઓ ક્યાં. માટે તમારે તો બહુ ચોખ્ખી એની અને તમારા દિલની વચ્ચે એક દિવાલ રાખવી, સમજાણો, કામ પડે વચ્ચે એક બારી રાખવી, ત્યાંથી આમ ખોલીને કામ પતાવીને તરત બંધ કરી દેવું, એટલે એના વાયરસ તમારામાં આવે નહીં. બાકી ભાગીને જાઓ ક્યાં, દિવાલ પડી જાય તો મરાઈ જાઓ તમે. સંત અને આપણા હૃદય વચ્ચે દિવાલ ન હોવી જોઈએ, ન્યા તો હોવી જ જોઈએ. કેમ, જે સંતો અને સારા ભક્તો અને આપણે વચ્ચે દિવાલ હોય તો એના સદગુણોનો પ્રકાશ આપણે નહીં પડે. આપણે અંધારામાં જીવશું. ને ઓલા લોકોની વચ્ચે દિવાલ ન હોય તો એના દુર્ગુણોનો પ્રકાશ આપણને નહીં પડે, આપણે અંજવાળામાં રહીશું, એનું અંધારું નહીં આપણામાં આવે. આ બધું ભાઈરે શીખ્યા જેવું છે. બાલ શર્માએ ઉપર કયા પ્રમાણે ધર્મ અને ભક્તિને પોતાના પ્રગટ શિક્ષાના વચન કયા, સાક્ષાત વચનો કયા. અને પછી એટલું કહ્યું કે શ્રી રઘુનાથજીનું જ્યાં જન્મસ્થાન છે તે અયોધ્યા નગરમાં તમે જઈને રહેજો, દુઃખ બુક પડે તો અહીંયા હક ન આવે ને તો અયોધ્યામાં રહેજો. ધર્મ ભક્તિએ ઉપર કયા પ્રમાણે શિખામણીના વચન સાંભળ્યા. પછી નવ દંપતીએ બે હાથ જોડીને વંદન કર્યું માતા પિતાને, વચનોને માથે ચડાવ્યા. બે હાથ જોડીને કહ્યું કે તમે કહ્યું એમ જ અમે જીવન જીવશું. ત્યારે બાલ શર્મા અને ભાગ્યવતીના હૃદયમાં આનંદ ઉભરાયો. ધન્ય હો પુત્રને અને પુત્ર વધુને, અમારી પાસે આ બધું પાળવાની એણે હૃદયના ઉમળકાથી પ્રતિજ્ઞા લીધી, માટે સાબાશ નવ દંપતીને. આમ બન્યું લ્યો. ત્યારે પાંડે બાલ શર્માએ તે બંનેને ચિરંજીવી રહેવાનો આશીર્વાદ આપ્યો. રાજી થઈ ગયા ને એટલે સુખી રહો. અને કહ્યું કે તમારો યશ જગતમાં પ્રસિદ્ધ થાવો, તમને કોઈ શત્રુ જીતી શકશે નહીં. લ્યો મળી ગયા છે. એટલે ધર્મ ભક્તિનો યશ આખા બ્રહ્માંડમાં છે. લ્યો ત્યાંય બહુ છે. કાર્તિકી એકાદશીએ એ પ્રગણું આખું ભક્તિ દેવીને સતી માનીને છપૈયા દર્શને આવે છે, છપૈયાની પ્રદિક્ષિણા ફરે છે. આપણે પૂછીએ કે ભક્તિ દેવીને ઘનશ્યામ નામક લડકા થા, ઉસે આપ જાનતે હો નહીં જાનતે હમ, ભક્તિ હમારી સતી હૈ, વો દેવી હૈ, કુછ ઇસ બારે મેં સુના નહીં. સુના હૈ કે ઉનકો એક લડકા થા, ઉનકા નામ ઘનશ્યામ થા, વો બચપન સે ભાગ ગયા થા, ઘર છોડ કે ચલા ગયા, વો જાકે ભગવાન હો ગયા, એસા હમને સુના હૈ, એવું બોલે. ભક્તિ દેવીને ધર્મદાદાને બહુ માને. ભગવાને પણ એમનો યશ વિસ્તારવા સૌ કોઈને ભક્તિ અને ધર્મની હંમેશા વાત તાજી રહે એટલા માટે વડતાલમાં બીજી જગ્યાએ ધર્મ ભક્તિના સ્વરૂપો સ્થાપ્યા છે, નહીં કે સંબંધને નાતે, આ દિવ્ય ગુણોને નાતે એમને બેહાડ્યા છે. અદભુત વાત છે આ બધી. બાલ શર્માએ ધર્મભક્તિને આવા શિક્ષા વચન કહ્યા. પછી પુત્ર અને પુત્ર વધુના વિયોગના સંતાપને હૃદયમાં લઈને વર વિનાની જાન સાથે પોતાને ઘેરે પાછા ઈટાર આવ્યા. તે પછી થોડા જ દિવસોમાં બાલ શર્મા અને ભાગ્યવતી ધર્મ જેવા પુત્રની પ્રાપ્તિના પુણ્ય પ્રતાપે પરમાત્માની ખૂબ ભક્તિને ઉપાસના કરી સત્વરે શરીર અને આ દેહને આ સંસારને છોડી ભગવાનના ધામમાં દિવ્ય ગતિને પામ્યા, છૂટ્યા એ લોકો. શુભમતીવાળા હે ઉત્તમ રાજા, હવે તમે મન દઈને સાંભળો. તે પછી ધર્મ અને ભક્તિ બંને જે રીતે રહ્યા તે બધી વાત હું કહું છું. પોતાના પિતાએ જે શિક્ષાના વચન કહ્યા હતા તે પ્રમાણે તેઓ વર્તવા લાગ્યા. લ્યો બાલ શર્મા અને ભાગ્યવતીનું પાત્ર પૂરું થયું, ધર્મ ભક્તિનું હવે પાત્ર શરૂ થયું. ધર્મદેવ શ્રુતિવેત્તા હતા, અર્થાત વેદ ભણેલા હતા, તેથી સ્વયં પોતાની પત્ની ભક્તિએ સહિત ગૃહસ્થના ધર્મને પાળવા લાગ્યા. ક્યારેક સંકટના સમયમાં પણ ભૂલ ન થાય તેમ ધ્યાન દઈને બધા જ ધર્મોને યથાર્થ રીતે પાળતા હતા. ધર્મવાળા મનુષ્યનો જ સમાગમ હરખથી ઉત્સાહથી કરતા હતા. પોતાના મુખે બીજાના દોષોને કહેતા નહીં, એ ધંધો નહોતા કરતા. બીજાના દોષોને જાણતા નહોતા એમ ન કહ્યું, જાણતા કે આનામાં આ નબળાઈ છે, આ કસર છે, આને આ કુટેવ છે, આને આ ખરાબ સ્વભાવ છે, આને જરાક આવું, આને જરાક આવું, પણ ક્યારેય એવી કોઈને વાતો કરી કરી નહોતા કરતા. આ દુઃખી થવાનું માર્ગ છે, આને ટીકા ટીપણી નિંદા કહેવાય નહોતા કરતા. હું આપણે આવી થોડી ઘણી ટેવ હોય તો ધર્મદેવમાંથી શીખી લેવી કે ધર્મદેવ આવું ક્યારેય નહોતા કરતા, માટે મારે ના કરાય. અદ્ભુત વાત આવી, અદ્ભુત, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. માણસમાં બહુ આ દુર્ગુણ જોવા મળે છે, પોતાને મુખે બીજાના દોષોને કહેતા નહીં, અને નકામી વાતોને તો દૂરથી જ તજી દેતા, ત્યારેય નકામી વાતો સમય નહોતા બગાડતા. કથા, કીર્તન, ભજન, સેવા, સત્સંગ કે પોતાનું કામ, ફાલતુ વાતોમાં માણસમાં દુર્ગુણો આવી જાય છે. જગત વાર્તા રૂપિયા કાંપમાં ખીજડા બાવળિયાના બીજ આવી જાય છે, મોટા ઝાડ થાય. માટે ભગવાન સ્વામિનારાયણ પણ પોતાના પિતાનો આ ગુણ બહુ રાખતા, ક્યારેય ગ્રામ ગપોટા ને બીજું ત્રીજું કાંઈ કરવા દેતા નહીં, કોઈ નહીં. વાતો એ પ્રસિદ્ધ છે. માટે હાવ ખોટી ઠઠ્ઠા મશ્કરીઓને ગપ્પા ને ઠઠ્ઠા ને ઠોળ ને ભેગા થઈને ઓટલા પેટલા ભાંગવા ને ગામ આખાની કૂટવીને આ બધા ધંધા ન કરવા, બહુ ખોટો મારગી. ઘણા તો દેવ મંદિરે ને બીજે ત્રીજે બેહીને ગામની જ કૂટતા હોય, એ દુર્ગુણ માણસને ખલાસ કરી નાખે, એમાંથી બહુ દોષોનો અંતરમાં વાસ થાય છે. માટે એ રસ્તે કદી જવું નહીં. કથા, કીર્તન, ભજનમાં સમય વિતાવે એને ડાયો કહેવાય. ધર્મદેવ એ રીતે જ પોતે રહેવા લાગ્યા. લ્યો સાંભળ્યું, જો નકામી વાતોમાં સમય ન કટાય તો નકામી ટીવી ચેનલો ને બીજા ત્રીજા છાપાન સમાચારો ને જગતનો હળો એમાં આંખ્યો ને કાન બગાડાય. કામનું હોય એટલું બરાબર છે, સારું એટલું મારું, પણ સારું લેવાને બાર ને સારું જરીક મળે, નબળું જથ્થાબંધ મળી જતું હોય ને અંતર ડોળાતું હોય તો એ ધંધો કરાય નહીં. સજાગ આ રીતે જ્યારે ધર્મદેવ વર્તવા લાગ્યા ત્યારે સર્વ લોકો તે જોઈને રાજી થયા અને લોકોએ એમનું નામ ધર્મદેવ જ રાખી દીધું, નહીં તો રતુદેવ શર્મા. પણ બહુ ધર્મ નિયમ પાળતા એટલે લોકો એમને ધર્મ માંડ્યા કહેવા, ગુણ ઉપરથી નામ પડ્યું. અને તેઓ બધી રીતે ઘણા જ ઉદાર સ્વભાવના હતા ધર્મદેવ. પછી તો બધા લોકો એમને ધર્મ આવા નામથી બોલાવા લાગ્યા. ધર્મ અને ભક્તિની મહત્તાને દેખીને તો બધો સમાજ એમને વશ થઈ ગયો. હારા હારા માણસો બ્રહ્મ સમાજ એમને તમે જ કોઈ એમ કરીએ એમ બોલવા માંડ્યા. એકાબીજા માણાને કંઈક ડખો હોય, ઝઘડો હોય, લેતી દેતી હોય ને એમ મધ્યસ્થી તરીકે કોઈને રાખવાનો થાય ને તો બધા ધર્મદેવને જ કહે, તમે કોઈ અમારું માન છે, બંને પક્ષ બોલે એમ કરે. આવી એમની પ્રતિષ્ઠા ધર્મ મર્યાદા પાળવાથી વધી, બોલો પ્રમાણિક જીવન જીવવાથી વધી. ધર્મદેવથી અને ભક્તિ દેવીથી લગભગ કોઈ નહીં ક્યારેય કડવો ઘૂંટડો પીવાનો થયો નથી, ક્યારેય કોઈને નહીં. આનું નામ જીવન કહેવાય. અને આપણા તો કડવા ઘૂંટડા પી પીને લોકો ઠાકી ગયા, ગળે આવી ગયા. સાસવારે આપણે કોકને કડવો ઘૂંટડો પાયો જ હોય, ન કરવાને કર્યું હોય તો લઈને પીવો જ પડે ને. આ તારીખે તારા દઈ દઈશું એમ કહીને બે વર્ષે ન દઈ તી કડવો ઘૂંટડો જેવો તેવો કહેવાય. બોલો, વાત કરીને ફરી ગયા હોય, ન કરવાને કરીને બેઠા હોય, દગા કર્યા હોય, દગા ખેલ રમ્યા હોય, રમત કરી હોય, છેતર્યા હોય, વિતાડી દીધી હોય હામાને, લુચ્ચાઈ કરી હોય, ચીટિંગ કરી હોય, આ બધા કડવા ઘૂંટડા બિચારા અડખે પડખે વાળા એ આપણી હારે જે ગહાણા હોય એને બધા આપણા સહન ન કર્યા હોય, આપણે કોક ના કર્યા હોય, હાલતું જ હોય. બોલો, બીજાના કડવા ઘૂંટડા આપણે પીવા પડે ભલે પીવા પડે, પણ આપણા કડવા ઘૂંટડા કોઈ નહીં પીવા ન પડે એવું જીવન બનાવે એમ નામ સત્સંગી. ધ્યાન રાખે કે મારા કોઈને કડવા ઘૂંટડા પીવા નથી પડતા ને, હું કંઈક એવું કરતો નથી ને, એને એમ થાય કર તમે આવું કરો છો, તમે આવા તમે થઈને આમ એમ, એને આપણા પ્રત્યે ક્યારેય વિચારો આવવા ન જોઈએ એવું આપણે બોલવું, એવું રહેવું, એવું જીવવું. સત્સંગીઓને માટે આ વાત બહુ સરસ છે, સંતોને માટે પણ બહુ સરસ છે. આપણી જ્યારે લોકો ઓળખાણ આપવા માંડે આપણા નજીકના, ત્યારે એને એકે આપણો કડવો ઘૂંટડો યાદ ન આવવો જોઈએ. સરસ ઘીવાળી ખીચડી ખાતા હોય વચ્ચે કાંકરો આવે તો કેવો આમ થઈ જાય, એમ આપણા હારા હારા સદગુણોની વાતો થતી હોય એમાં એક આપણે એને કડવો પાયો હોય ને એને યાદ આવી જાય ને તો સદગુણો ઘડી હલબલી જાય બધા. પછી બિચારો બેહાડી દે હારો માણા હોય એટલે હારી હારી વાતો આપણી કરે કે જે લોકો સાંભળીને સુખિયા થાય કે લોકોને કામ લાગે. ધર્મ અને ભક્તિ એવા હતા. લ્યો, કોઈને એણે ક્યારેય પોતાના જીવનના વાણી વર્તનમાંથી કડવાશ સહન કરવી પડે એવું કર્યું જ નહીં. એવા મીઠા બેઈમાણા, એવા પ્રામાણિક, એવા સત્ય ધર્મવાળા, એવા સદગુણવાળા હતા. દુર્ગુણો હતા જ નહીં, અધર્મ હતો જ નહીં, અન્યાય અનીતિ અપ્રમાણિકતા એનામાં હતા જ નહીં. એટલે પછી એમ જ હોય ને, બોલો એટલે લોકો એને વશ થઈ ગયા. તેઓ સ્વધર્મ નિષ્ઠ રહીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરતા હતા, તેથી ખૂબ જ પવિત્ર જણાતા, ખૂબ પવિત્ર લાગતા બધાને. પંચ વિષયમાં વિરક્ત હતા, આ નાની વાત નથી. બધા સંસારી જેવા એ સંસારી નહોતા, અને શુદ્ધ હૃદયવાળા હોવાથી તે ધર્મ ભક્તિ સમાજમાં શોભતા હતા. લ્યો, પરમ ભગવદીય ઉદાર ભાવવાળા તેઓ બંને શ્રુતિ અને સ્મૃતિમાં પ્રતિપાદન કરેલા શુભ સદાચારની પદ્ધતિએ હંમેશા રહેતા હતા. ગ્રહે કરે આદર ધર્મ જથા વિધિ જિમિ કહે,
ગ્રહે કરે આદર ધર્મ તથા વિધિ જિમિ કહે,
અરે શુભ સબ ગુણ સાગર ધર્મ ભક્તિ એસે ભયે સદા,
શુભ સબ ગુણ સાગર ધર્મ ભક્તિ એસે ભયે
અરે ધર્મ ભક્તિ એસે ભયે સદા,
ધર્મ ભક્તિ એસે ભયે સદા.
અતિ આદર કરીને યથાવિધિ ધર્મને ધર્મદેવે ગ્રહણ કર્યો. ગ્રહે કરી આદર ધર્મ યથાવિધિ જીમી કહે, હું જેમ શાસ્ત્રમાં જેમ પોતાના માતા પિતાએ કહ્યો છે એ જ રીતે એને આદર કર્યો, ગ્રહણ કર્યો, એટલે કે જીવનમાં વર્તનમાં મૂક્યો. વાતોમાં બધાનો હોય, અમલમાં કોકને. શુભ સબ ગુણ સાગર, સર્વે શુભ ગુણોના સાગર એટલે ધર્મ દેવ અને ભક્તિ. ધર્મ ભક્તિ એસે ભયે હું સદા, સદાને માટે એવા થઈ ગયા, એ ગુણના સાગર થઈ ગયા. આપણે થવું છે કે નહીં? તો રોજ આ કથા સાંભળવી, નિયમિત સાંભળવી. સત્સંગના પ્રતાપે જ આ બધા ગુણો આવે અને દુર્ગુણો જાય. કથા સાંભળવામાં જેને શ્રદ્ધા નહીં એનામાં ક્યાંથી સદગુણ આવે? ભાઈ ભગવાને પોતે તેના ચોઈસમાં કહ્યું છે કે જે કથા સાંભળતા નથી એની કોઈની તમારી એવી અટકળ કરી નાખવી, અનુમાન કરી નાખવું કે આમાં કોઈ દીરોડા ગુણ નહીં આવે. જાઓ શીખો માર દીધો મહારાજે. ઘણા માણસને કથા સાંભળવી એ ખોટો સમય બગાડે જેવું લાગે છે. કાંઈક કામ ન કરીએ, રોજ કલાક બે કલાક બેસી રહેવાનું હું વળે આમ ખબર જ છે ને આ કરવાનું ના નહીં કરવાનું. લે એટલે એમ નથી મહાન થઈ જવાતું, તો જ બધા મૂર્ખ હશે સ્વામિનારાયણ ભગવાનને આ બધા વક્તાઓ અને શ્રોતાઓ. તું ક્યાંથી આટલો બધો ઓવરડાયો નીકળ્યો? જોજો તમે ઘણા આને સમય બગાડ્યો કે આટલા બધા બેહી ના રોજનો કલાક બગાડે, આ આટલા માણસ રોજનું કામ કરે તો કેટલા પૈસા આવે ને કેટલો વિકાસ થાય ભૌતિક, પછી ભલે સત્ય નાશ થાય બધું પહેલા જ થઈ જાય એકવાર. એમ શું અદભુત વાતો છે હે. જ્યારે જન્માષ્ટમી હોય ત્યારે નિર્મળ મનથી જાગરણે સહિત તેનું વ્રત કરતા હતા બે માણા, જાગરણે સહિત, તેમજ રામનવમીનું વ્રત પણ શુદ્ધ ભાવથી કરતા. જે સમયે જે વ્રત કે ઉત્સવના દિવસો આવે ત્યારે તે ઉત્સવ અને તે વ્રતોને કરતા, તેમજ ભગવાનની મૂર્તિનું હૃદયમાં ધ્યાન કરતા. ધ્યાન કરીને વાજિંત્ર વગાડવા સાથે ગુણ કીર્તનોને પણ ગાતા બંને પતિ પત્ની. એકાદશીનું વ્રત અખંડ રીતે કરતા. બે માણા ભેગા ભજન કીર્તન કરે, આવું બધું કરે, જેને જોડાવું એડખે પડખે વાળા જોડાય, ઉત્સાહપૂર્વક મુખે કીર્તન ગાતા. લો ક્યાંક તો ધરમદાદા પોતે ગાય અને વાય ભક્તિ માતા જીલે, સત્સંગ બારે જાયમો. અને કોઈ દિવસ ધર્મને છોડતા નહીં, નિયમ બિયમ છોડે નહીં. આવી તો તેમણે એક ટેક લઈ લીધી હતી કે કાંઈ આપણે છે ને આડુંડું કરવું જ નથી, શાસ્ત્રમાં કહ્યું એમ જીવવું છે, ભગવાન આપણું જરૂર રક્ષણ અને પોષણ અવશ્ય કરશે. તેવા સમયમાં એક દિવસ ધર્મની શ્રદ્ધા આદિ પૂર્વની 12 પત્નીઓ આવી, ધર્મને ભક્તિને બેન દેખાણી, ખૂબ પ્રેમ ધરાવતી હતી અને સુંદર દિવ્ય દેહ ધારણ કરી રહી હતી. ધર્મદેવ અને ભક્તિ માતાએ બંનેને જોઈ જાણી અદ્રશ્ય થઈ ગઈ. આ રીતે જે દર્શન દીધા તેને બીજા કોઈ પણ લોકોએ દેખ્યા નહીં. ધર્મદેવ રોજ ત્રિકાળ સંધ્યા કરતા હતા, પિતૃ તર્પણ સમયોચિત કરતા હતા, બાકીના સમયમાં શસ્ત્રાસ્ત્રના પઠન મનન આદિને જ કરવામાં દિવસ કાઢતા હતા. ધર્મદેવ સદાચારાત્મક મહાન ધર્મને જીવનમાં ધારી રહ્યા હતા અને સમજણથી ભગવાનની ભક્તિ કરતા હતા. આમ કરતા 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 જીવન વિતાવતા વિતાવતા બંને માણસને ઘણા દિવસો વ્યા ગયા. ગૃહસ્થ જીવન જીવતા જીવતા ધર્મદેવથી ભક્તિ દેવીમાં રામ પ્રતાપજી નામે પુત્ર જન્મ્યા. વિક્રમ સંવત 1824માં જેનમાં એવું આધારણ સ્વામીએ લખ્યું છે, પણ સંશોધનની દૃષ્ટિએ અને સાંપ્રદાયિક અન્ય ગ્રંથોની દૃષ્ટિએ રામપ્રતાપજી ભાઈનો જન્મ 1818માં શ્રાવણ સુદ 8માં થયો છે. ખ્યાલ આવ્યો તમને? તેઓ ભગવાન સ્વામિનારાયણ કરતા 20-21 વર્ષ મોટા હતા. ત્યારે જ્યારે રામપ્રતાપજી પરિણ્યા ત્યારે મહારાજ 1 વર્ષના હતા, એમ સત્સંગી જીવન કહે છે. તે સમય શુભ શ્રાવણ માસ હતો, તિથિ 8 હતી, શુભ વાર યુક્ત હતો, તેથી તેઓ અત્યંત ઉદાર અને પ્રતાપી થયા હતા. રામપ્રતાપજી દાનશીલ હતા, સુરવીર હતા, મહાન તેજસ્વી હતા અને પ્રતાપી થયા, જેને દેખીને પાપી લોકો થરથર ધ્રુજતા આવા હતા. સ્વયં નિષ્પાપ હતા અને ભગવાનના પ્રતાપ સિવાય અન્ય કોઈનો પ્રતાપ તેઓ માનતા નહીં આવા હતા, કોઈના પ્રભાવમાં ન આવે. તે સમયમાં દુર્વાસાનો શાપ હોવાથી અપાર મુનિવરિયો આવ્યા. લ્યો હવે જોજો, પવિત્ર દ્વિજ બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યના કુળોને જોઈને તેમાં તે મુનિવરોએ મનુષ્ય દેહ ધારણ કર્યા ધરતી ઉપર દુર્વાસાના શાપને લઈને. જીહા ધરે અવતાર હિ જેહા કરત પ્રભુ કી ભક્તિ તેહા. એ બધા ઋષિમુનિઓ પૂર્વના સંસ્કારી ને ઋષિમુનિઓ છે, એટલે જ્યાં જ્યાં એને જન્મ લીધા ત્યાં ત્યાં જન્મતાની સાથે તેઓ ભક્તિવાળા જ હતા. માંડ્યા ધર્મ નિયમ પાળવા, માંડ્યા ભક્તિ કરવા, સદાચારી થયા. દિન દિન પ્રતિ હતિ બહોરી, કૃષ્ણ કથા કરે નિત છિયોરી. રોજ રોજ બહુ બહુ કથા કરે, બહોરી એટલે બહુ જ કૃષ્ણ કથા કરે, હિત છિયોરી. કેમ જે કથા જ હિત કરનારી છે એમ એ લોકો માનતા હતા. આવું બધું જોઈને અભાગ્ય આસુરી લોકોના હૃદય બળી ગયા. લે અહીંથી કઠણાઈ થઈ, એને ઈર્ષ્યા થઈ, અહમ ગવાણા કે તમે વખણાણા અને અમે નિંદાણા. હા, એનું કારણ તમારામાં રહેલા સદગુણો છે, હવે થોડાક ઓછા કરી દઈએ એટલે તમે ને અમે હરખા. આમ થયું. હૃદયમાં આગ લાગી અસુરોને, જ્યાંથી ત્યાંથી તે અસુરો પાછળ પડ્યા અને તત્કાળ ધર્મ અને મરીચી આદિ ઋષિઓની સાથે શત્રુભાવ શરૂ કર્યો. બાકી કાંઈ શત્રુભાવ નહોતો, હળીમળીને હંપીને હવે રહેતા ગામમાં ખગામાં બીજે ત્રીજે બધે. પણ હળી ગયું હવે તો. ક્યારેક આ રીતે આપણા હૃદયમાં કોકનું હારું જઈને હળગતું હોય છે અને ક્યારેક આપણું હારું જઈને કોકને હળગતું હોય છે. આમ છે, ધર્મ અને ભક્તિની સાથે એ દ્વિજો જ્યાં હતા ત્યાં અસુરોએ વિઘ્નોની શરૂઆત કરી દીધી. તે અસુરો પોતાના મનમાં ધર્મ ભક્તિ અને ઋષિઓને શત્રુ માનવા લાગ્યા. જેમ ધર્મને પીડા થાય તેમ બધા અધર્મી લોકો કરવા લાગ્યા. જે રીતે ભક્તિ દેવીને પીડા થાય તે રીતે કુબુદ્ધિ લોકો કષ્ટકારી વર્તન કરવા લાગ્યા. હ, મરીચી આદિ ઋષિઓને પણ દુઃખ થાય તે રીતે અસુરો ઉપદ્રવ કરવા લાગ્યા. પાપમય બુદ્ધિવાળા તે લોકો મુનિવરના સદગુણોમાં અવગુણ આરોપવા લાગ્યા. દેશના બધા જ નગરોમાં અને ગામોમાં જ્યાં જ્યાં તે દૈત્યો રહેતા હતા ત્યાં ત્યાં ધર્મ અને ભક્તિને અને ધર્મ ભક્તિ વાળાને હંમેશા આ અસુરો પીડવા લાગ્યા. પછી ધર્મ અને ભક્તિ અસુરોથી આવતા દુઃખનું નિવારણ કરવા માટે વિચાર કરીને તરત અયોધ્યા નગરમાં આવીને વસ્યા. અયોધ્યામાં પણ જે અધર્મી લોકો રહેતા હતા તે બધા ધર્મ અને ભક્તિને દુઃખ દેવા લાગ્યા. ત્યાંય બહુ હેરાન થયા. છપૈયા વાળા જે અસુરો હતા એને અયોધ્યામાં રહેતા તેને સંછેડ્યા, ત્યાંય દુઃખી થયા. એ દુઃખના નિવારણ માટે તેઓ કાશીપુરીમાં જઈને રહ્યા. અહીં 26મો તરંગ પૂરો થયો. ભક્તિ અને ધર્મની કથા અત્યંત પવિત્ર છે એટલે ઉત્તમ રાજાએ બે હાથ જોડ્યા, માથું નમાયું, પ્રેમથી પૂછ્યું. તરંગ 27માં આમાં રામાનંદ સ્વામી મળ્યા અને વૈષ્ણવી દીક્ષા લીધી એ વાત આવે છે. વક્તા શ્રોતા દોયકું અમૃતરસહી રૂપ, પવિત્ર કરે તત્કાલ હિંગ અતિ પરમ અનુપ. બહુ મસ્ત લખ્યું. દાદા ખાતર બોલ્યા, દોહો બોલ્યા. વક્તા શ્રોતા દોયકું અમૃત રસહી રૂપ, પવિત્ર કરે તત્કાલ હિ અતિ પરમ અનુપ. હે મુક્તાનંદ સ્વામી, ભગવાનની કથા, ભગવાનના ચરિત્ર તો શ્રોતાને અને વક્તાને બેયને આ અમૃત રસ છે ને તત્કાળ પવિત્ર કરી નાખે ભાવ હોય તો. આહા, આ કથા તો અતિ પરમ અનુપ છે. ભક્તિ અને ધર્મદેવ બંને અસુરોએ આપેલા કષ્ટોથી ત્રાસીને કાશીનગરીમાં આવ્યા એવું તમે હમણાં કહ્યું. કારણ કે તેઓ કાશીને સર્વશ્રેષ્ઠ પુરી માનતા હતા. હે મુનિરાજ, આપ કૃપા કરીને મને તે કથા કહો, કારણ કે તેને આપ બધી રીતે જાણો છો અને મારે કાંઈ સાંભળવાનું બાકી રહી જાય નહીં. કયો? આમ કીધું. શ્રી હરિના ચરિત્રને કહેવા ગાવાના વ્રતવાળા મુનિરાજ મુક્તાનંદ સ્વામી તે ઉત્તમ રાજાની ઘણી મોટી શ્રદ્ધા જોઈને રાજી થયા અને ઉત્તમ રાજાને હરખાઈને વારંવાર તે બધી કથા કહેવા લાગ્યા. મુક્તાનંદ ઉવાચ, હે દાદા ખાચર, કાશી શિવજીની નગરી છે અને સર્વોપરી છે. આવું મનમાં ધારીને ધર્મભક્તિ બંનેએ ત્યાં પોતાનું હિત માન્યું અને હિત કરવા ત્યાં આવ્યા. ત્યાં એક અનુપમ મહારુદ્ર યાગ કરાયો અને વેદ સ્વરૂપ બ્રાહ્મણોને હારી પેઠે જમાડ્યા. છતાં પણ બધા અસુરોએ સંતોષ ન માન્યો, ખાઈ નહીં ખૂંદ્યું, બગાડ્યું. લ્યો, ત્યાં પણ તે બંનેને એવું કષ્ટ આપ્યું, એવું કષ્ટ આપ્યું કે જે વર્ણવી શકાતું નથી. પછી તેઓ બંને છાની રીતે ત્યાંથી ચાલી નીકળ્યા. ખુલ્લી રીતે તો ત્યાંથી જવાય નહીં, તોય આવડા આડા ફરે ચૂપકેથી નીકળી ગયા. હવન માટેનો અગ્નિ સાથે રાખ્યો. અસુરો તરફથી આવતા કષ્ટોથી છૂટવા ભક્તિ અને ધર્મે વારંવાર અનંત ઉપાય કર્યા. વ્રતો કરીને શરીર હૂકવી નાખ્યું. તીર્થોની યાત્રા કરતા કરતા તેઓ પ્રયાગમાં આવ્યા, તોય દુઃખ ગયા નહીં. આવું થયું. ત્યાં ગંગા યમુના અને સરસ્વતીનો સંગમ છે માટે એને પ્રયાગ કહેવાય, આજનો ઇલાહાબાદ. બસ આ ત્રિવેણીમાં સ્નાન કર્યું, પિતૃતર્પણ કર્યું, નિપુણતાથી એક દિવસ ઉપવાસ કર્યો, ત્યાં પ્રેમથી ઘણા દિવસ રોકાયા. ત્યારે એક સુખકારી વૈષ્ણવાચાર્યનો મેળાપ થઈ ગયો. ત્રિવેણીના કાંઠે રેતી ઉપર એક સદગુરુ બેઠા બેઠા કેટલાક શિષ્યોને ઉબોધ આપતા એવા નજરે ચડ્યા. તેમનું નામ હતું સદગુરુ રામાનંદ સ્વામી. તેઓ બ્રહ્મચારી હતા, મહાન તપસ્વી હતા, અપાર ત્યાગી હતા, ધર્મ પાળવામાં ધીર હતા, ગંભીર હતા અને ભગવાનના ગુણગાન કરવામાં કુશળ હતા, બહુ ગુણવાળા હતા. મુમુક્ષુને દેખીને ઉપદેશ કરતા હતા. મુમુક્ષુ જડ્યો, ભાળ્યો એટલે ઉપદેશ કર્યા વગર એ નહીં, ભગવાનની ભક્તિ પ્રચાર કરવાની એમને ઈચ્છા હતી. તેમનો વેશ નૈષ્ઠિક બ્રહ્મચારીના જેવો હતો. કપાળમાં સુખરૂપ કેસરનું ઉર્ધ્વપુંડ ચંદનનું તિલક કરતા હતા. તિલકની વચ્ચે કુમકુમનો ચાંદલો સુંદર અનુપમ શોભતો હતો. કંઠમાં બેવડી તુલસીની કંઠી પહેરી હતી. લોકહિતકારી તે સ્વામીજી ડાબા ખભા ઉપર યજ્ઞોપવિત ધારી રહ્યા હતા જમનો. લોકસુખકારી રામાનંદ સ્વામી વૈષ્ણવના વેશમાં તીર્થોમાં ફરતા 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 રામાનુજાચાર્ય પાસેથી દીક્ષા લઈ તેમના શિષ્ય થયા હતા. પછી તો અનેક લોકો રામાનંદ સ્વામીના શિષ્ય થયા. રામાનંદ સ્વામી તેમનો ઉદ્ધાર કરવા માટે અકળ દિવ્ય સ્વરૂપનો ઉપદેશ કરતા હતા. અકળ દિવ્ય સ્વરૂપનો, અકળ એટલે અકલ્પ્ય, વાણી અને મનથી અગોચર એવા ભગવાનની વાતો કરતા હતા. સદગુરુ શ્રી રામાનંદ સ્વામી શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મમાં નિષ્ણાત હતા. એમનો સાક્ષાત્કાર કરી ચૂકેલા હતા. શબ્દ બ્રહ્મ એટલે વેદો, વેદોનો સાક્ષાત્કાર કરી ચૂક્યા હતા. પરબ્રહ્મ એટલે પરમાત્માનો સાક્ષાત્કાર કરી ચૂક્યા હતા. આવા રામાનંદ સ્વામીને જોઈને ધર્મ અને ભક્તિ રાજી થયા, ખૂબ ખુશી થઈ. ધર્મદેવ રામાનંદ સ્વામીના શિષ્ય થયા, તેથી અંતકરણમાં શાંતિ થઈ. સ્વામીએ તેમને ભાગવતી દીક્ષા આપી એટલે તેમના મનમાં આનંદ છવાઈ ગયો. તુલસીની બેવડી કંઠી ધર્મદેવના કંઠમાં રામાનંદ સ્વામીએ બાંધી, ભક્તિ માતાને આપી એણે બાંધી લીધી. મંગળરૂપ ઉર્ધ્વપુંડ તિલક કરાવ્યું છે, એમાં મનગમતો કુમકુમનો ચાંદલો કર્યો રામાનંદ સ્વામી ધર્મદેવને. શ્રીકૃષ્ણ ભગવાનને શરણે કરવા માટે સ્વામીએ તેમને શ્રીકૃષ્ણ ભગવાનનો અષ્ટાક્ષર મંત્ર કહ્યો. સામાન્ય મંત્ર એ કહ્યો અને વિશેષ મંત્ર એ કહ્યો, બંને પ્રકારના મંત્ર એમને આપ્યા. પછી ધર્મદેવે સ્વામીને ચારે વર્ણના પુરુષો અને સ્ત્રીઓને પાળવાના નિયમોની રીત પ્રેમથી પૂછી. સંસારરૂપ સાગરને તરવા માટેની સુદૃઢ નવી નૌકાના જેવી તે નિયમોની રીત કલયુગના મહાપાપોને હરનારી અનુપમ છે. જે રામાનંદ સ્વામી કહી ની નવી નૌકા જેવી સંસાર સાગર તરવાની અદભુત રીત નિયમો, એ બધી વાત પોતાના શિષ્ય ધર્મને કહી. જેના સર્વોત્તમ પુણ્ય હોય તેને જ આવો ધર્મ નિયમોનો જોગ મળે. આ વાત સમજ્યા જેવી છે, પકડ્યા જેવી છે અને રાખ્યા જેવી છે. ધર્મ નિયમનો જોગ કોઈને ગમતો નથી અને મળે છે તો ઘણાને જૂનો આઉટડેટ વાળો મળે છે. ધર્મભક્તિ એવા ભાગશાળી હતા કે એને તાજો ધર્મ નિયમનો પ્રબંધ પ્રાપ્ત થયો, જે આ યુગનો કામનો સ્પીડ આપે એવો રસ્તો એમને પ્રાપ્ત થયો. એટલે કહે છે કે આવો સર્વોત્તમ નૂતન જે ધર્મ કલ્યાણને માટે બાંધેલી પ્રથા એને એ પામ્યા, માટે આવો ધર્મ નિયમનો યોગ મળે છે એ બહુ મોટા ભાગ્યની વાત કહેવાય. કારણ કે પુણ્ય વિના ઘણા જ વિકટ સંસારરૂપ સાગર તરવો શક્ય નથી. રામાનંદ સ્વામીએ ધર્મદેવને પોતાના સંપ્રદાયની બધી જ રીતભાત બતાવી દીધી કે જેનાથી શ્રીકૃષ્ણ ભગવાન મનમાં પ્રેમ લાવીને ભક્તના ઉપર રાજી રાજી થઈ જાય, કામ ક્રોધ અને લોભ જેવા અંતઃશત્રુઓનો સહજ નાશ થાય. લ્યો આ સંપ્રદાયની રીત કેવી છે? તો એ રીતમાં રહે એના ઉપર ભગવાન રાજી રાજી થઈ જાય, કામ ક્રોધ લોભ જેવા અંતઃશત્રુઓનો સહજ નાશ થઈ જાય. આવી રીત છે બધી બતાવી. આ રીતે જ્યારે બધા ધર્મ સર્ગનો નાશ થાય ત્યારે અંતકરણમાં પ્રકાશ પેદા થાય છે. બાય બાય બાય. પરમ પદ હરિ ધામ પાવે પાવે પાર સબ દુઃખ કો. સહી શ્રી હરિ ઉર માહી આનંદ મિલહી સબ સુખ કો. કમલ લોચન દુઃખ મોચન કરુણારસ અતિ ભરે. નટવર નાગર સુખ સાગર ભક્ત હી આનંદ કરે. નટવર નાગર સુખ સાગર ભક્ત હી આનંદ કરે. પરમ પદ હરિધામ પાવે પાવે પાર સબ દુઃખ કો. પાવે પાર સબ દુઃખ કો. પાવે પાર સબ દુઃખ કો. પછી પરમપદ જે શ્રીહરિનું અક્ષરધામ તેને ભક્ત પામે છે. સદગુરુએ કહેલા નૂતન માર્ગરૂપ સદ્ધર્મનું પાલન કરવાથી પરમપદરૂપ પ્રભુના ધામને પામે છે અને બધા જ દુઃખોનો અંત આવી જાય છે. શ્રીહરિ તેના હૃદયમાં વસે છે અને તે સુખનો હંમેશા આનંદ આનંદ રહ્યા કરે છે ભક્તના હૃદયમાં. તે પ્રભુને કમળના સમાન નેત્ર છે જેવો સમગ્ર દુઃખોથી ભક્તોને છોડાવે છે. અત્યંત કરુણારૂપી રસથી ભરપૂર છે તેવો નટવર નાગર અને સુખના સાગર છે અને ભક્તોને આનંદકારી છે. આવા ભગવાનનો આનંદ ભક્તને ધર્મ નિયમ પાયાથી ભગવાન અખંડ આપ્યા કરે છે. ભક્ત એ આનંદમાં સુખ ભોગવ્યા કરે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના પ્રથમ પુરમાં રામાનંદ સ્વામીએ ધર્મદેવને વૈષ્ણવી દીક્ષા આપી. એના મેં 27મો તરંગ સમાપ્ત થયો. બોલો સહજાનંદ સ્વામી.